ಸರ್ವಂ ಗಲಿತಂ ಫಲಿತಂ ಮುಂಡಂ ದಶನವಿಹೀನಂ ಜಾತಂ ತುಂಡಂ ವೃದ್ಧಯಾತಿ ಗೃಹೀತ್ವಾ ದಂಡಂ ತದಪಿ ನ ಮುಂಚಾತ್ಯಾಶಾಪಿಂಡಂ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ ಅಗ್ರೇವಹನೆ ಪೃಷ್ಠೇ ಭಾನು ರಾತ್ರೋ ಚಿಬುಕ ಸಮರ್ಪಿತ ಜಾನು ಕರತಲ ಭೀಕ್ಷಾ ತರುತಲ ವಾಸ ತದಪಿ ನ ಮುಂಚಾತ್ಯಾಶಾಪಾಶ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ
ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೇ ಅಂಗಂ ಗಲಿತಂ ಫಲಿತಂ ಮುಂಡಂ ದರ್ಶನವಿಹೀನಂ ಜಾತಂ ತುಂಡಂ ವೃದ್ಧೋ ಯಾತಿ ಗೃಹೀತ್ವಾ ದಂಡಂ ತದಪಿ ನ ಮುಂಚತ್ಯಾಶಾ ಪಿಂಡಂ. ಶರೀರ ಗಳಿ ಗಯೂ છે, દાંત પડી ગયા છે, લાકડીને ટેકે ચાલવું પડે છે, એવો વૃદ્ધ અવસ્થા આવી છે, તો પણ આશા તૃષ્ણા વાસનાનો પિંડ છૂટતો નથી અને ગોવિંદનું ભજન થતું નથી. ત્રણ પ્રકારના પુરુષો સમાજમાં છે એ આપણે આગલા પ્રવચનમાં જોયું છે. બુદ્ધ, પ્રબુદ્ધ અને અબુદ્ધ. પ્રબુદ્ધ એ છે કે બીજાના દુઃખ જોઈને, બીજાની પરિસ્થિતિ જોઈને પોતે વિચારે અને સાચે માર્ગે ચાલે, ખોટાનો ત્યાગ કરે. બુદ્ધ પુરુષ એ છે પોતાને દુઃખ આવે, ઠોકર લાગે અને પોતે વિચારે અને ખોટા માર્ગનો ત્યાગ કરી અને સાચા માર્ગે જીવન જીવે. પણ ત્રીજો છે એ અબુદ્ધ છે, એ કંઈ વિચારતો જ નથી. ગમે તેટલા જીવનમાં દુઃખ આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, તો પણ એમાં જેવું વિચારવું જોઈએ એવું વિચારતો નથી. એટલા માટે એ ખોટા માર્ગનો ત્યાગ કરી અને સાચે માર્ગે વળતો નથી. મૂળ વાત છે વિચારવાની. વિચારવાન પુરુષો ઓછા હોય છે અને વિચારવું એ બહુ જ મહત્વનું કામ છે. અમેરિકા, જાપાન, જર્મની જે રીતે વિકાસ પામ્યા કે બીજા જે દેશો વિકાસ પામી રહ્યા છે એની પાછળ એની વિચારવાની તાકાત છે. એ વિચારે છે કે આપણા પ્રશ્નો મૂળભૂત કેટલા છે, તકલીફો શું શું છે અને એને કઈ રીતે દૂર કરી શકાય, 10, 20, 25, 30 વર્ષ પછી શું થશે એનો પણ વિચાર કરે, અને એવી પરિસ્થિતિ ન આવે એના પગલાં ભરે, એટલે એ રાષ્ટ્ર સુખી છે સમૃદ્ધિની દ્રષ્ટિએ. આપણા દેશમાં આપણે વિચારવાનું બંધ કરી દીધું છે, શું થશે એનો કોઈ જ વિચાર કોઈ લોકો કરતા જ નથી, ટોપથી બોટમ સુધી. સૌ પોતપોતાના ટૂંકા ગાળાના સ્વાર્થમાં જ રેમા કરે છે, દેશનું શું થશે, પ્રજાનું શું થશે, ઇવન સંપ્રદાયનું, હિન્દુ ધર્મનું, આપણા મંદિરોનું શું થશે એ કોઈ વિચાર કરતું જ નથી. આપણી તકલીફો કેટલી છે, કઈ રીતે રાષ્ટ્ર ચારે બાજુથી ઘેરાતો જાય છે, એના માટે કોઈ વિચારવાનું આવતું જ નથી. અમારો સ્વાર્થ ક્યાં સિદ્ધ થાય એ જ જોવે છે, એટલે આપણે પછાત છીએ, એટલે આપણે ગરીબ છીએ, એટલે આપણે માર ખાઈએ છીએ. એટલે જે કોઈ રાષ્ટ્ર, સમાજ, સંપ્રદાય, ધર્મ કે એક વ્યક્તિ જે વિચારશે નહીં, એના જીવનમાંથી ક્યારેય તકલીફોનો અંત નહીં આવે. વ્યક્તિગત રીતે પણ આપણે વિચારતા કરી મૂકે એટલા માટે જ શંકરાચાર્યજી આ લખ્યું છે કે આપણને શા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે, એમાં શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, એ વિચારવાની વાત છે. સરસ વાત શરીરના દર્શનથી શંકરાચાર્ય જે કહે છે, પણ એવા કેટલા લોકો હશે કે જે વિચારતા હોય કે આ જીવનમાં શું કરવા જેવું છે, થોડી વારે આપણે એવું વિચાર્યું છે કે આપણું બાળપણ હતું ત્યારે શું હતું, કેવા નાના નાના હતા, નિશાળે ભણવાની શરૂઆત કરી હતી, જો વિચારો થોડું, હજી હમણાં જ ભણવા જતા હોય એવું જ લાગે છે ને, કેવું બાળપણ હતું, ગિલ્લી દંડે રમતા, કોઈ ચિંતા નહોતી, કોઈ ટેન્શન નહોતું, જોત જોતામાં જુવાન થયા, જુવાની ફટાફટ ક્યાં ગઈ, કલ્પના નહોતી એવા બાળકો આવ્યા, એને હજી ખોળામાં લઈને રમાડતા હતા એ દિવસો હતા તમારે, ત્યાં એના ખોળામાં છોકરા આવી ગયા અને માથે ધોળા વાળ આવી ગયા, ગઢપણ આવી ગયું અને કાનમાં શબ્દો પડવા માંડ્યા, દાદા અહીંયા આવો ને, કઈ વાર લાગી જો, કાળની ગતિ કેવી છે. આમ જુઓ તો 40, 50 વર્ષો, 60 વર્ષ કઈ ઓછા કહેવાય નહીં, પણ છતાં કેમ જતા રહ્યા કઈ ખબર પડી નહીં, અને છતાંય આપણે વિચારતા નથી, ગઢપણ આવી ગયું. ગઈ જટિયા જુવાની અને ગઈ ચટકતી ચાલ, કેવી જુવાની હતી, ગઈ જટિયા જુવાની, ગઈ ચટકતી ચાલ, જીથે સેથા પાડતા તીથે પડી ગઈ ટાલ. ઉર્દુ કવિએ બહુ સરસ લખ્યું છે, નજર કર જુર્રિયો પે, નજર કર એ જુર્રિયો પે, એ સેવ કે સિમટે હુએ રુખ પે. સમજાયું કાંઈ? સેવ એટલે સફરજન, સફરજન હોય સિમટાઈ જાય, ચીમળાઈ જાય, પછી કેવી કરચલીઓ પડી જાય, કેવું થઈ જાય છે આવું. એની ઉપમા દઈને કવિ આ શરીરને સમજાવે છે કે આ શરીર એ સફરજન જેવું લાલ ટમેટા જેવું હતું, પણ એમાં જુરીઓ કરચલીઓ પડી ગઈ, જુઓ ને, કે આમ તંગ ચામડી હતી, ચામડીઓ ઢીલી પડી ગઈ, કરચલીઓ આવી ગઈ, શરીર ઢીલું પડી ગયું. એની વાત કરે છે કે એના ઉપર નજર કર. ઉપમા બહુ સરસ આપી છે, નજર કર જુરીઓ પે, એ સેવ કે સિમટે હુએ રુખ પે, દેખાવ પર. એ વો બિસ્તર હે જીસ પે દમ તોડા હે તેરી નવજવાની ને, એ વો બિસ્તર હે કે જીસ પે દમ તોડા હે તેરી નવજવાની, તારી નવી જુવાની. એનું અહીંયા મોત નીપજ્યું, છેલ્લો શ્વાસ લીધો છે એ આ બિસ્તર છે, જુવાનીનું મૃત્યુ થઈ ગયું છે એ આ બિસ્તર ઉપર. પણ ક્યાં ગઈ જુવાની, જો બધું ચાલ્યું ગયું, એ ઘડપણનો વિચાર કરવાનો છે. પણ ઘડપણ આવે એ દુઃખરૂપ છે જ, પણ એના કરતાંય જે વાત મહત્વની છે એ છે કે ઘડપણ આવ્યું તો પણ વાસના ન ગઈ એનું દુઃખ છે. એ વાત અહીંયા શંકરાચાર્યજી કરે છે કે તદપી ન મુંચાશા પિંડમ, તો પણ આટલું શરીર વ્રત થયું તો પણ વાસના તૃષ્ણા આશા એનો પિંડ છૂટતો નથી. ઘરની બહાર એક ઓટલો હતો, ઓટલા ઉપર એક વૃદ્ધ ડોસા પગને આવી રીતે આમ ફાળિયાથી બાંધી અને બેઠા હતા, જરઠ અવસ્થા હતી. એમાં કવિ કાળ ત્યાંથી નીકળ્યા એટલે એ દાદાને પૂછ્યું કે કેમ છો દાદા, એટલે નેજવા માંડી નામ જોયું, બાપા તમે કોણ, તો કે હું કવિ કાગ. ઓહો કવિરાજ, તમે પૂછ્યું એટલે કહું છું, તમે કીધું કેમ છો, કેમ છો એમાં શું કહેવું બાપા, જ્યારથી મારી જુવાની મને છોડીને ગઈ છે ત્યારથી મારા ઉપર જે દુઃખ ઉતરી પડ્યા છે એની કંઈ વાત થાય એમ નથી. પણ કવિરાજ, તમે ગામડે ગામડે નેહડે નેહડે દેશ પરદેશમાં ફરો છો, તો મારું એક કામ કરશો? તો કે બોલો ને દાદા. તો કે બધે ફરો છો પણ એમાં જો ક્યાંય મારું જોબન્યું જુવાની એ તમને રસ્તામાં ક્યાંય ભેળું થઈ જાય તો એને મારો સંદેશો આપજો. આપશો? તો કે આપીશ જરૂર. તો કા, તો સાંભળો.
કે જો મારા દુખડાની વાતો રે જોબનિયાને, એ કે જો મારા દુખડાની વાતો, કાયા મારી ડગમગ ડોલે અને ડગલું નથી રે ભરાતું, એ હૈયું મારું હાથ રહે નહીં અને કાને નથી રે સંભળાતું, જો બનિયાન કે જો મારા એ દુખડાની વાતું, કે જો મારા દુખડાની વાતું, જો બનિયાન કે જો મારા દુખડાની વાતું. બાપા, કે જ્યારે મારી જુવાની હતી, જુબનિયાને કહેજો તું જ્યારે અહીંયા હતું મારા પંડમાં, ત્યારે 15 ફૂટની દિવાલ એક છલાંગે ઠેકી જતો,
બળદ જેવા પ્રાણીને પણ જો કોણી મારતો તો ભાં કઈને હેઠો નાખી દેતો એવી તાકાત હતી, પણ આજે ઊભો હોઉં તો બેઠું થવાતું નથી અને બેઠો હોઉં તો ઊભું થવાતું નથી, બે ડગલા ચાલવા હોય તો ચલાતું નથી. દ્રગ દ્રગ નહીં તેજ દેહ ડબજગ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ, ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ લગ ભગ જમ અનુસાર. કાંઈ સમજાણું? મને નથી સમજાણ્યું. આ ચારણી સાહિત્ય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ ડબ જગમગ, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ. દ્રગ દ્રગ નહીં તેજ, દ્રગ એટલે આંખ, આંખમાં હવે તેજ રહ્યા નહીં. દેહ જબ ડગમગ, હવે દેહ ડગવા માંડ્યો, અલગ ડોલક થવા માંડ્યો. પગ પગ મગ મગ અલગ પરમ, પગ મૂકવો હોય ક્યાંય મુકાઈ જાય ક્યાંય, અલગ પરમ. મગ એટલે રસ્તો, રસ્તે ચાલતા ચાલતા પગ પગ મગ મગ અલગ પરમ, ત્યાં જુદા જુદી એકી બેકી પગ રમવા માંડે છે. ચક ચક મુખ દાંત બચન જબ ફગ ફગ, દાંત કેવા હતા? કળી જેવા દાંત હતા, બધા ડખડીને બહાર નીકળી ગયા, ફર્નિચર બધું વેચાઈ ગયું. બચન જબ ફગ ફગ, બોલી ફગી જાય, બોલવું હોય જીભલો લચો વળી જાય, કાંઈ બોલવું હોય કાંઈ બોલાઈ જાય કાંઈ. જમ અનુસાર લગભગ જગરમ, હવે તો શું થાય છે કે તો હવે લગભગ જમદૂતની સાથે ઝઘડો હાલે છે. ઓલો કે હું તને લઈ જાઉં તો કે ના મારે નથી આવવું, આ ઝઘડો હાલે છે. આવી વૃદ્ધાવસ્થા છે. નરસિંહ મહેતાએ બિચારા લખ્યું, નહીં ત્યારે તો ભગત છે ને, પણ ઘટપણ છે બહુ હેરાન કરે. અત્યારે તો ખબર પડે નહીં ભાઈ, આમ અત્યારે આ જીવાની હોય ને એટલે ખબર ન પડે. ઉંબર તો ડુંગર થયા અને પાદર થયા પરદેશ. ઉંબરો હોય ને, ઉંબરો ઘરનો, એ ડુંગરા જેવડો લાગે, ઓળંગો હોય ને તો કેટલો વિચાર કરે, તે માંડ પગ ઓલી બાજુ જાય એટલો ઊંચો કરે, તે આ બાજુ પડે પાછો, ત્રણ વાર પાછું રિવર્સ થાય. ઉંબર તો ડુંગર થયા, થોડો આવડો ઉંબરો હોય ડુંગર જેવડો લાગે નરસિંહ મહેતા કે, અને પાદર થયા પરદેશ. ગંગા તો ગોળી થઈ, આ ગોળી તો ગંગા થઈ, અને અંગે ઉજળા થયા કેશ. ગોળીએ પાણી, પાણી અરે પાણી ભરીને પીવા જવું હોય તો જાણે હરિદ્વાર કાશી ગંગાજી જવું ને એટલું આઘું લાગે. ગોળી તો ગંગા થઈ અને અંગે થયા ઉજળા કેશ, ક્યાં ગઢ પણ કોણે મોકલું, જેની ક્યારે નહોતી જોઈ વાટ, કે ગઢ પણ કોણે મોકલું. ક્યારે કાગળિયું લખ્યું નહોતું, એની મેળે આવી ગયું, બોલાવ્યું નહોતું, વિચાર્યું નહોતું, તો ક્યારે ઘરી ગયું ઘરમાં ખબર પડી નહીં. ઊભા થઈને પાણી પીવું હોય તો એક લોટો પાણી ભરાય નહીં. કેવું ગઢપણનું દુઃખ છે નરસિંહ મહેતા. એટલે ગઢપણ છે આવું, પણ એના કરતાં હૈયું રહે નહીં મારો હાથ, હાથ હૈયું રહેતું નથી. કારણ કે શું આવું થયું છે તો હજી એમ થાય છે હું હળી કાઢી લઉં, હજી હું ક્યાંય ને ક્યાંય આંટા મારી આવું, ક્યાંક ને ક્યાંય જોઈ આવું, જોવાની આમ પાછળ રાખી દઉં. એવા ઘોડા ચડે ગઢપણમાં, એ તો જે ગઢપણવાળા હોય ને એ વિચારે તો જ એને ખબર પડે. આ ખાઈ લો ને તે ખાઈ લો ને એવું બધું બહુ થાય, અને કાને સંભળાતું ન હોય તો એને આમ બધું સાંભળવાની બહુ ઈચ્છા હોય. વિરામ થઈ જતો હોય તો કઈ વાંધો નથી, પણ એ તમારે ના, હવે ગઢપણ આવે કાન જતા રહે. ભર ઊંઘમાં સૂતા હોય આપણે અને બીજો ઉઠી ગયો હોય ને એનો ખાલી પગનો સેજ આમ હહળ થાય ને તોય આપણે ઉઠી જતા, એવા હરવા કાન હતા, એમાં સંભળાતું. અને હવે કાનમાં મોઢું નાખીને બોલે ને તોય કાંઈ સંભળાતું નથી. બોલો, ઊંઘમાં સંભળાઈ જતું હતું અને જાગતા કાનમાં મોઢું નાખીને બોલે તોય કાંઈ સંભળાતું નથી. પણ એનું દુઃખ કરતા દુઃખ મોટું એક, સાંભળવાની ઈચ્છા જાતી નથી. હળિયું કાઢવાની, હરવા ફરવાની, એ જોવાની જે અંદર ધંખના છે ને એ જાતી નથી, એનું દુઃખ છે. અને પાછો ધોખો હોય કે મને ઘરમાં કોઈ કહેતું નથી કે હાલો બાપા તમે હાલો, હવે આ ડોહાને લઈ દઈને શું કરવો? પણ આને ઈચ્છાઓ ઘણી છે. તમે જોજો ઘરડા બધા વાતો કરતા હોય, કાંઈ સાંભળતા ન હોય. ગામને ચોરે બે બાપા બેઠા, બાબા બેયને દબોઈ ને મારા કાનમાં, પણ સાંભળવાનું બોલવાનું નહીં. તમે ખબર જીભની લવરી ને બધું બહુ વધી જાય, બોલ બોલ તો કરતા જ હોય એમાં, એ બધી એની વાતો જાણ્યા જેવી હોય બધી. વગર ટિકિટે આપણને મનોરંજન મળે. તે બે બાપા આમ બેઠા એના પગ બાંધી, તો એમાં જોઈજો મજાની વાત. અચ્છા વાતો તો કરે જ, સાંભળે ખરા, પછી બોલે ખરા, મજા કરે હો પાછા. એટલે એક ડોહો બોલ્યા, એલા આ દિવાળી આવી હો, દિવાળી આવી દિવાળી. એટલે ઓઈલો કે હા ઘરવાળી, એ હા હા દિવાળી, હા ઘરવાળી. એનાથી તો બાપા ત્રોબા ત્રોબા, હા બટાકા. ઓઈલો કે હા ત્રોબા ત્રોબા, હા બટાકા ને. ઓઈલો ત્રણ વાર ચોખવટ કરે તો આ એનું ને એનું જ પકડી રાખે. હા બટાકાના ભાવ બહુ વધી ગયા, અરે ડુંગળી ના વધી ગયા છે ભૂંગળી. ઓલો ડુંગળી બોલે, આ ભૂંગળી સમજે. હા ભૂંગળી ને, મને ડોક્ટર કે છે તમારે ઓછું સંભળાય છે, કાનમાં ભૂંગળી નાખો. પાછી રચના બહુ સરસ કર્યો બધી, આમ વાત ને વાત જોડે ખબર નહીં એને શું હૂજતું છે. મને ડોક્ટર કે છે તમારે ઓછું સંભળાય છે, કાનમાં ભૂંગળી નાખો. પણ મને એમ થાય છે કે આ નવું ટેન્શન ક્યાં નાખું. ટેન્શન? એ હા હા ટેન્શન ટેન્શન, હા પેન્શન, મારું પેન્શન હલવાનું છે કે તે તું એટલા હાટો હવારે રણછોડભા પોસ્ટ ઓફિસે ગયો તો? તો કે ના રે ના, હું તો પોસ્ટ ઓફિસે ગયો તો. એમ મને એમ કે તું પોસ્ટ ઓફિસે ગયો હોય, તો કે ના રે ના, હું તો પોસ્ટ ઓફિસે ગયો હતો. છે ને જમાવટ, એકેય વાતનો મેલ છે. કાને નથી સાંભળાતો જો બાનિયાને, કેજો મારા દુખડાની વાતું. દાડમ કળી જેવા દાંત ગયા ને, આ ભોજન નથી રે ચવાતું. લાકડીને ટેકે ડગલા ભરું ને, એ આંખે નથી રે દેખાતો જો બાનિયાને, કેજો મારા દુખડાની વાતું. કેવા દાંત હતા, કાચી સોપારે આખે આખી ભચડાક દઈને ભાંગીને ભૂકો કરી નાખતા એવા દાંત હતા ને. ગમે તેવી શીશોને ઢાંકણા ખુલતા ને, ભજ દઈને ખોલ નાખ બોલ. આખા ગામના ઢાંકણા ખોલવા જ જીનમાં હોય એવા હોય ઘણા. હા માણસો એવા થઈ ગયા હોય કે એને ઓલા ઓલા ભાઈ પાસે જાઓ એ ખોલી દેજે મળો. હા ને લો હાલો એવા દાંત, શીઘ્રા જેવા હોય પાઇપ પેકડો મૂકે ને એવા દાંત હતા જ બોલો. પણ હવે રોટલો ચવાતો નથી, વિચારતો કરો સેજ આમ થાય થઈ જાય. એ તો દાંત હિલ્યા હોય એને ખબર પડે ભાઈ કેવા દાંત ક્યાં ગયો. આ બધું જોવા જેવું છે ભાઈ. ચોકઠા આવી ગયા ઉપાધિના પાર નહીં, પણ જ્યાં છીંક ખાય તો ચોકઠા ગોતવા પડે. ઊંધળીને બહાર નીકળી જાય બધું વીણવા પડે. એક બેન ભેળા કરીને બોલ. આ ગટપણ છે. હવે ફિલ્મ પિક્ચરમાં બેઠા હતા, આખું ઓડિયન્સ ભરચક હોય, એમાં એક બાપો ખુરશી હેઠેથી ઉતરી અને બધાને આમાં પગ પામામાં ભાંફાફોળા કરે, એ બરાબર આમ જામેલું બધા દ્રશ્ય ઉપર ધ્યાન હોય બધા, અને ભાભો બધું કાંખા કોળા કરે. તે પોતાની ખુરશી હતી હાલીને ત્રણ ચાર ખુરશી આમ ભૂયો ગયો, વળી ત્રણ ચાર ખુરશી આમ ભૂયો જાય. પણ આમ પગ એઠે આમ નાખે બધાને ભટકાય પેલા, બધા માથાકૂટ તો થાય ને. એટલે કીધું ભાઈ દાદા તમે શું આ ક્યારના મંડી પીડ્યા છે, કાંખા કોળા કરો છો, હરખું જોવા દો ને. અરે ભાઈ બાપા શું કરું, મારી ચોકલેટ પડી ગઈ છે. અરે તમારી ભલી થાય, તમે ચોકલેટની વાતો કરો, તમારે જોઈએ એવી ચોકલેટ અમે તમને લાવી દેશું, પણ તમે પિક્ચર જોવા દો, વિક્ષેપ થાય છે તો કે ના ના તે ગોતવું પડશે, કે શું પણ હવે ચોકલેટમાં જીવ નહીં ગયો, તો ચોકલેટની વાત નથી એની અરે ચોખ્ઠું ગયું છે. હવે એ બાબો ચોકલેટનો હોવા દો, ત્યારે છીંકાવી તે ચોકલેટ ને ચોખ્ઠું બધું નીકળી ગયું. ખાવાનું બહુ શું એ તો પોચું પોચું બહુ ભાવે, શું થાય? કુવાને કાંઠે બેઠો તો બાપો અને છીંક આવી ચોખ્ઠું ઉલ્લીને કુવામાં પીડ્યું. હવે એ તો તળિયે જતું રહ્યું, બાપા ઉદાસ થઈ ગયા, બે ત્રણ ભાભા ભેળા થઈ ગયા, એટલે કે આ ઉભાથી થઈ આનું શું કરવો, એ તળિયે કોણ જાય, પાણી કુવો આખો ભરેલો, બધા ચિંતામાં પડી ગયા કે આમાં કોણ જાય ઉતરે, ચાલી ફૂટ હાથ થઈ જાય કુંડો, બધા જુવાની એમાં જ નીકળે. એને કીધું શું થયું? તો કે ભાદા બાપાનું ચોખ્ઠું પડી ગયું. એના બાપા તમારો ગયો? તો કે ઉભા રહ્યો, ઓળખું તમને હું, બજારમાં ગયો 100 ગ્રામ ગાંઠિયા લઈ આવ્યો, પાણી ઉપર છાંટા, તળિયેથી ચોખ્ઠા ઉપર ગાંઠિયા ને બાજી પીડા. હવે કેવો ડોહો ગાંઠિયાનો હોવા જ ગયો હશે તમે. છોકરો કે બાપા હું જાણું તમે રોજ ગાંઠિયા ખાવ, ગાંઠિયા મળે નહીં ત્યાં સુધી તમને દી ઉગે નહીં, ચોખ્ઠા હેવાયા થઈ ગયા, બોલો હે, અને પકડી લીધું ચોખ્ઠું. કહેવાનું ગઢપણ આવે એનો વાંધો નથી, પણ આ વાસના જે જાતી નથી ને ખાવાની પીવાની, એ બહુ દુઃખદાય છે. જોવાની આ બધા વા ઉપડે, જોવો તમે, ખાવું પીવું હરવું ફરવું જોવું, આ બધા વા છે, એ ગઢપણમાં બધા વા ઉપડે. પાછું આંખે દેખાય, ડોસો ઓસરીને કોરે બેઠેલો, રેડી રાઈડ થયો, હે છોકરા એ પાણીનો લોટો દે, એટલે તને કહું છું તું પાણી દે મારે પીવું, પણ તું હલતો કા નથી, પાણી દે મને. હે વાભો રાડ્યું નાખે, પેલો સામે છોકરો કઈ હાલે ને, એટલે તને કહું છું ઓડાની જેમ ઊભો છો પાણી દે, ત્યાં રસોડામાંથી આવ્યું, કોઈ શું રાડે રાડ થયા છો, ત્યાં કોણ છોકરો ઊભો છે, ભેંસની પાડી ઊભી છે, પણ બાબાને દેખાય તો ને, બોલો એ ભેંસની પાડી આવી માથા ઘૂટકે. અરે બળ્યો ત્યારે આંખમાં દેવતા મેકાઈ ગયો, ત્યાંથી આવું નવું થાય છે ભાઈ, આવા બખેડા થાય. એકલો બેસું ત્યારે પાસે કોઈ ના આવે, અને મનડું મારું મુંજાતું, ડાયરા કેરી ભાઈ તેવ હતી, પણ હવે નથી કોઈ આવતું ને જાતું, જો બનિયાને કેજો મારા દુખડાની વાતું. એકલો બેસું ત્યારે પાસે કોઈ ના આવે, મનડું મારું મુંજાતું. આ મન મુંજાય ને એનું દુઃખ છે. અંતર્વૃત્તિ વાળી ન હોય, પ્રવૃત્તિના ફેર ચડી ગયા હોય, ક્રિયા વગર રહેવાતું ન હોય, આ બીમાર પડે ને, બહુ પ્રવૃત્તિ કરી હોય ને, એ આંખો મીચીને કોઈ દી બેઠા ન હોય, ધ્યાન કર્યું ન હોય, ચિત્તને વિરામ આપ્યો ન હોય, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી ન હોય, નિવૃત્તિ શીખ્યા ન હોય, અને પછી જ્યારે એને એમાંય કેડના દુખાવા થાય, ડૉક્ટર કહે 3 અઠવાડિયા સૂઈ રહેજો, તો એને એમ થાય મરી જવું સારું, પણ આરામ કરવો નહીં સારો. બોલો, આરામ કરવો કઠણ પડે, ઘણા રડવા માંડે કે ભાઈ આમનું પડી પડે ને શું કરવું. કે એકનું એક જ દિવસનું છાપું દિવસમાં 50 વાર પાઠ કરે, પણ કેટલુંક હોય પછી સમય ના જાય. બોલો, એ બેસો તો ખબર પડે, હા બેસો તો ખબર. એટલે પ્રવૃત્તિ છોડી ધ્યાન ભજન કરવું, નિવૃત્ત થવું, એકાંત સેવવો, એ જીવને માટે જરૂરી છે, ગ્રહસ્થ હોય કે સાધુ હોય. પણ અત્યંત પ્રવૃત્તિ પોતાને જ દુઃખરૂપ થઈ જાય, માટે નિવૃત્ત થતા શીખવું. ઘડી પળ પણ જો વિરામ કરીને જીવા ન હોય તો આ બધા દુઃખ આવે. આખો દી કોણ પાસે બેસી રહે, અને શરીરનો ધર્મ છે માંદગી તો આવે, ત્યારે બહુ તકલીફ પડે. એટલે ઘણા લોકો અમારે તો જોવાનું જવાનું થતું હોય તો કે સામે દરદ કરતા છે ને, આ એકલા પડી રહેવું ને એ કઠણ છે. બોલો, અમે ભલભલાને જોયા છે, રડતા જોયા છે કે આઈસીયુમાં નાખે છે ને સામે, આના કરતાં જમપુરી સારી, રીતસર રડે આઈસીયુમાં નાખે ને, સારી કોઈ હાર્ટની પ્રોબ્લેમ થઈ હોય, હવે કોઈને જવા ન દે, ઘણાને મળવું હોય ન એલાવ, લગરી ફગરી જોવે તો તરત નીકળી જવું, અને અંદરથી એવું થાય, એ તો જે પીડ્યા હોય એમાં એને ખબર પડે. પણ જેણે ટેવ પાડી હોય તો એને દુઃખ નથી. પલાઠી વાળીને આસન બેસીને કરીને જો ધ્યાન ભજનની ટેવ હોય, એને એકલા પણ શ્રીજી મહારાજે કીધું, બચરાવર તમે વનમાં હોય તો જાણે રાજમાં છે, અનેક લોકોથી ઘેરાયેલા છે, રાજ સમૃદ્ધિથી ઘેરાયેલા છે એવું અનુભવ થાય, અને અનેક સમૃદ્ધિથી મનુષ્યથી ઘેરાયેલા હોય તો એને એમ થાય કે પરમ એકાંત છે, વન છે. આ બે વસ્તુ સિદ્ધ કરવી જોઈએ. એટલે મન મુંજાય છે, કોઈ આવતું નથી, પાસે કોઈ બેસતું નથી, ગઢપણના દુઃખ ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં, આનું નામ ગઢપણ.